તારીખ 27/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 333 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 272 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
પત્ર સૌભાગભાઈ ઉપર લખાયેલો છે. સૌભાગભાઈને એક પ્રશ્ન લખેલો, કૃપાળુદેવે પ્રશ્ન લખેલો, તેનો ઉત્તર એમણે યથાર્થ લખેલો. એ ઉત્તર એમણે ફૂટનોટની અંદર આપ્યો છે. એ સુભાષભાઈનો બસ ઉત્તર છે. શું પ્રશ્ન કર્યો છે કે સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી અને વ્યવહારિક કલ્પના પોતા સમા તે પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી કરે? શું પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે સત્પુરુષને ઓળખાણ નથી થતી ત્યારે એમના પ્રત્યેનો પણ કોઈ એક અભિપ્રાય બંધાય છે, એ કાલ્પનિક અભિપ્રાય હોય છે. કેમ કે વાસ્તવિક ઓળખાણ નથી એટલે કાલ્પનિક અભિપ્રાય બંધાય છે, અને એ કલ્પના પોતાની દ્રષ્ટિ પ્રમાણે માપેલી વાત હોય છે. દરેકને જુદી જુદી, જેવી જેની યોગ્યતા, જે મુમુક્ષુની જેવી યોગ્યતા હોય એવી યોગ્યતા અનુસારે માપ કાઢે છે, અથવા કલ્પે છે, અથવા નિશ્ચય કરે છે, એવું બને છે. જેમ કે કોઈ મુમુક્ષુને ખાવા પીવામાં રસ છે તો એમ જોવે કે આપણે જેમ ખાઈએ પીએ છીએ એમ એ પણ ખાઈ પીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે મને ફલાણું વધારે ભાવે છે તો એ પણ ક્યારેક એમ કહે છે કે મને પણ ફલાણી ચીજ વધારે ફાવે છે. આપણે કહીએ કે ભાઈ મને આમ ન ફાવે એ પણ ક્યારેક એમ કહે છે કે મને એવું નહીં ફાવે. એમ પોતાની યોગ્યતા અનુસાર એમ એવા જ વિકલ્પ આવે, ઓળખાણ ન પડે ત્યારે એવું બને છે. પોતા સમાન કલ્પના તેમના પ્રત્યે રહે છે, એ જીવને કયા ઉપાયથી ટળે? હવે એવું કોઈને રહેતું હોય ઓળખાણ વગર ત્યારે એ જીવે શું કરવું જોઈએ કે જેથી એમ ન થાય અને ઓળખાણ થાય? મુદ્દો તો એ છે, એના માટે શું કરવું? આવો પ્રયોજનભૂત પ્રશ્ન પોતે જ ઉઠાવીને પૂછો છે. એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. હવે એનો શું ઉત્તર લખ્યો છે માફથી આપણે વાંચીએ. શ્રી સૌભાગ્યભાઈએ આપેલ ઉત્તર કે નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય અને પછી સત્પુરુષનો યોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે. માટે પક્ષરહિત થઈ સત્સંગ કરવો એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી, બાકી ભગવત કૃપા એ જુદી વાત છે. એ એમની પોતાની ભાષા છે, ઈશ્વર કૃપા, ભગવત કૃપા, ઈશ્વર ઈચ્છા, એવું બધું શું કહે છે. નિરપક્ષ થઈ સત્સંગ કરે, શું કરે? નિરપક્ષ થઈને, નિરપક્ષ એટલે શું? પૂર્વગ્રહ છોડીને સત્સંગમાં પૂર્વગ્રહ નહીં હોવા જોઈએ. પૂર્વગ્રહ શું છે? કે પોતે પહેલાં કાંઈ સમજ્યો છે, વાંચ્યું છે, જાણ્યું છે, વિચાર્યું છે અને કંઈક નિશ્ચય કર્યો છે, એ પકડી રાખીને સત્સંગ નહીં કરવો જોઈએ. એ પકડ છોડીને સત્સંગ થવો જોઈએ એમ કહેવા માંગે છે. પકડી નહીં રાખવું તો એને સત જણાય, નિરપક્ષ થઈ સત્સંગ કરે તો સત જણાય એટલે સાચું સમજી શકે. હવે એ કેવી રીતે કરવું? વાત તો ઠીક છે કે નિષ્પક્ષ થઈને સત્સંગ કરવો, પૂર્વગ્રહ છોડી દેવો. અનેક પ્રકારના પૂર્વગ્રહ હોય છે, કેમ કે બધાને જુદું જુદું ગ્રાસ્પિંગ હોય ભૂતકાળનું. કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ. કોઈ સ્થાનકવાસીમાંથી આવે છે, કોઈ દેરાવાસીમાંથી આવે છે, કોઈ અન્ય મતમાંથી આવે છે. જૈન સંપ્રદાયમાં તો દરવાજા ખુલ્લા છે બધા માટે, જૈન સિવાય ન આવવું એવું કાંઈ નથી. દેરાસરમાં ગમે તે આવી શકે છે, અપાશ્રમમાં ગમે તે આવી શકે છે, વ્યાખ્યાનમાં ગમે તે આવી શકે છે. બધાની યોગ્યતા જુદી, બધાના પૂર્વગ્રહો જુદા જુદા. એવા એવા પૂર્વગ્રહો છે બહુ વિચિત્ર પ્રકારના, કે મને કોઈ સમજાવે એમ ન સમજો, હું મને મારી રીતે સમજું ત્યારે જ મને ફાવે, આમાં એવું ન ચાલે. બુદ્ધિવાળા, બુદ્ધિવાળા માણસ હોય એને એમ થાય કે મારી બુદ્ધિ પ્રમાણે હું ચાલીશ અને મારી બુદ્ધિ કહેશે એ પ્રમાણે કરીશ અને મારી બુદ્ધિમાં બેસે ત્યારે હું આ પાડીશ. હું કાંઈ એમને એમ કાંઈ દોરવાઈનો જવા માગું નહીં, ક્યાંય છે મને મારી રીતે નક્કી કરવા દો. શું કે અમારે ઘણા માણસો આવે ને, એક મુમુક્ષું એવા જ છે, એ છૂટતું જ નથી કે મને મારી રીતે નક્કી ન થાય ને ત્યાં હું જઈ મને નક્કી જ ન થાય તો કોઈ ગમે એ નીકળે
નહીં.
મને મારી રીતે નક્કી થવું જોઈએ. આમાં એવું નથી ચાલતું, નથી ચાલતું. એનું કારણ શું છે કે તમે અજાણ્યા છો અને તમારી રીત સાચી નથી અત્યાર સુધીની. અત્યાર સુધીની રીત સાચી હોત તો તમારી આ સ્થિતિ હોત નહીં. માટે હવે આ વિષયના નિષ્ણાત હોય એની રીતે તમારે નક્કી કરવું પડશે, તમારી રીતે નહીં ચાલે. એમ દરેકના પૂર્વગ્રહોના પ્રકાર સાવ જુદા જુદા હોય છે. ત્યારે એમણે એક નિયમ કર્યો કે પૂર્વગ્રહ તો મૂકી દેવા પડશે. ગુરુદેવ એમ કહેતા કોરી પાટેથી બેસવું, કોરી પાટેથી બેસવું, નહીંતર પૂર્વગ્રહ છે એ તમને સાચી વાત સમજવા નહીં દે. એનો એક દ્રષ્ટાંત આપતા એ કે માખી હતી, એ વિષ્ઠા ઉપર બેસતી હતી. માખીને નાક મુખ્ય હોય છે, એને નાસિકા છે એ તીવ્ર હોય છે, એટલે એને વાસ આવે. એવું પ્રાણી છે કે એને વિષ્ઠા પસંદ છે, એના ઉપર જઈને બેસે. એને નાકને સૂંઢ કહે છે, સૂંઢ કહે છે. શું એ માથીને સૂંઢ હોય એમ એને પણ આગળ થોડુંક લટકતી લટકતું નાક હોય, એમાં એ થોડી વિષ્ઠા ભરાઈ ગઈ અથવા એને સૂંઘવા માટે લઈ લીધી એમ સમજો. પછી બગીચામાં ગઈ, સારામાં સારા સુગંધી ફૂલ ઉપર બેસે ત્યારે બીજા ત્યાં બીજી માખી કે ભમરો કે હોય, બહુ સરસ કેવી સરસ સુગંધ આવે છે, તો કે મને તો ઓલી જ આવે છે, મને ફૂલની સુગંધ નથી આવતી. ક્યાંથી આવે? કેમ કે વિસ્તારની છે, એની સુગંધ આવે એને તો, એને ફૂલની સુગંધ ક્યાંથી આવે? આ પૂર્વગ્રહનું એવું છે, જે પૂર્વગ્રહ હોય એ પ્રમાણે જ એને બધું લાગ્યા કરે, એ રીતે જ વિચારે. સત સાચું ન સમજી શકાય. બીજી રીતે કહીએ તો કૃપાળુદેવે આ ઉત્તરને એવી રીતે સંમત કર્યો કે સત્સંગ કરવાની પદ્ધતિ મુમુક્ષુની એવી હોવી જોઈએ કે પૂર્વગ્રહ છોડીને સત્સંગ કરવો. સત્સંગ સ્વાધ્યાય જે કહેવાય, પદ્ધતિ કેવી હોવી જોઈએ પૂર્વગ્રહ છોડીને, તો જ સાચું સમજાય. તો કે હવે પૂર્વગ્રહ છોડવો કેવી રીતે, નવો પ્રશ્ન ઉભો થાય આ જગ્યાએ. તો સત્સંગ શું કરવા કરે છો, આ વાત છે. સત્સંગ કરે છે જીવ આત્મકલ્યાણ માટે. શાના માટે કરે છે? આત્માના કલ્યાણ માટે. તો એક આત્માના કલ્યાણ કરવાનું લક્ષ્ય રાખીને સત્સંગ કરવો, અને એ કલ્યાણ થવા અર્થે, કલ્યાણ થવા સંબંધીની બધી વાતોને સ્વીકારવી, અને એ વિષયના એ સ્વીકાર થવા અને સામે જે જે અભિપ્રાયો કે જે જે પૂર્વગ્રહો પોતાના હોય એને મૂકી દેવા. ફરીથી સત્સંગમાં તો આત્મકલ્યાણની વાતો આવશે સામે, એનો સ્વીકાર કેમ નથી થતો કે પૂર્વગ્રહ છે? એટલે સત સમજાય એટલે સતનો સ્વીકાર થાય. સાચી વાત, એ પૂર્વગ્રહ મૂકી દેવા માટે વાત છે કે આપણે તો એક જ કામ છે, આપણો મતલબ શું, આપણો પ્રયોજન શું, આત્મકલ્યાણ કરવું. તે તો પછી એની સામે જે કાંઈ વાત ટકરાતી હોય અંદરથી, આપણને હું તો અંદરથી ટકરાય છે એ મૂકી દેવી આપણે. અથવા બીજી રીતે એમ વિચારી શકાય કે હું આત્મકલ્યાણ કરવા માટે અહીંયા આવું છું, એ આત્મકલ્યાણ કરવાની જે રીત છે એ હું સમજતો નથી, માટે હું નથી સમજતો એમ સમજીને શરૂ કરવું, સમજવાનો તો સાચું સમજાય. જે પૂર્વગ્રહ વાળો છે ને, એમાં જાણે અજાણે હું સમજું છું એ આવ્યા વગર રહેતો. કૃપાળુદેવે આગળ એક 416 નંબરનો પત્ર લખ્યો છે, એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે સત્પુરુષને ઓળખી નથી શકતા, મુમુક્ષુ પણ સત્પુરુષને નથી ઓળખી શકતો, એના ત્રણ કારણો છે. 416 પત્રમાં એમાં પહેલું કારણ આ લખ્યું છે, હું સમજુ છું એવું અભિમાન, એટલે એવો અહંભાવ. એ પૂર્વગ્રહ છે એ જ વાત છે, કેમ કે પૂર્વે એ સમજ્યો છે એને મૂકવું નથી, એટલે હું સમજું છું એ વાત ઉભી રહી. હું સમજું છું કોઈ દી ન સમજી શકે, હું નથી સમજતો ત્યાંથી શરૂ કરે ત્યારે એ સમજે, અને નથી સમજતો એ હકીકત છે. સમજ્યો હોત તો આ હાલત હોત નહીં, માટે નથી સમજતો એ વાત નક્કી છે. પણ એક ધર્મનો વિષય અને એક શરીરની દવાદારૂનો વિષય, એમાં લોકો વગર માગે સલાહ આપે. સામાન્યમાં સામાન્ય માણસ બોલો, હજામ વાળ કાપતો હોય ને, એ વાળ કાપતા કાપતા તો તમે એમ કહો મને આજે રાત તકલીફ છે તો ત્રણ દવા બતાવી દેશે, ઉધરસ થઈ છે તો કે દાડમ ને છાલ મોટામાં રાખજો, દૂધમાં હળદર નાખીને એ તો 36 દવા છે, એમાં બે ત્રણ તો બધાને ખબર હોય, અને એક ધર્મની બાબતમાં વગર માગે કાંઈ ને કાંઈ સલાહ. હિન્દુસ્તાન છે ને ભારત છે ને એ આમ ફિલોસોફીનો દેશ છે, બધાને તત્વજ્ઞાન આવડે થોડું જાજુ, ઓછા વધતા પ્રમાણમાં હું વાત કરશે જોજો, પછી ભલે એ વાળ કાપતો હોય તો. પરદેશમાં એટલું બધું તત્વજ્ઞાન નથી, પણ આપણે ત્યાં શું છે, ધર્મ પ્રધાન દેશ છે, એટલે બધા પોતપોતાની રીતે નક્કી કરીને બેસી જાય છે, એનું નામ પૂર્વગ્રહ. એ સત્પુરુષને ન ઓળખવાની શું કહે છે કે પછી સત્પુરુષનો યોગ બને, સાચો સમજો હોય અને પછી સત્પુરુષનો યોગ બને તો તે ઓળખે, પણ પૂર્વગ્રહ મૂકીને સમજ્યો હોય તો પછી પણ બે ત્રણ વાત છે ઓળખવા માટે. બીજી વાત એમણે એ લીધી છે, બીજી વાત એમણે એ લીધી છે કે સત્પુરુષ કરતાં પણ આરંભ પરિગ્રહ ઉપર રાગ વધારે. આરંભ પરિગ્રહ તો મેં કુટુંબ પરિવાર કર્યો, એને તકલીફ ન પડવી જોઈએ, અને સમર્પણનો પ્રકાર આવે તો એનું સમર્પણ કુટુંબ પ્રત્યેનું હોય એ વધી જતું હોય, અને સત્પુરુષ પ્રત્યેનું સમર્પણ એનું ઓછું હોય, ત્યાં સુધી સત્પુરુષ ન ઓળખાય, એ બીજું કારણ દીધું છે. અને ત્રીજું કારણ લીધું છે અપમાન ભય, અપકીર્તિ ભય. હા, એ સમર્પણમાં આવી ગયું ને, એ વાત સમર્પણમાં આવી ગયું, કારણ કે આમ તો સત્સંગ સરવાર પણ બુદ્ધિથી થવો, એટલે સમર્પણમાં રાગ છે, જે બાજુનો રાગ વધારે એ બાજુનું સમર્પણ વધારે, એટલે રાગથી વાત દીધી છે. સત્પુરુષ કરતાં પણ આરંભ પરિગ્રહ વિશે રાગ વધુ હોય તો પણ સત્પુરુષ ન ઓળખાય. ત્રીજું અપમાન ભય, અપકીર્તિ ભય, અથવા લોક ભય, એમ એવા પ્રકારના પરિણામ હોય તો પણ સત્પુરુષ ન ઓળખાય. એ ત્રણ કારણો 416 પત્રમાં લીધા છે, એમાં આ એક આવી ગયું, પહેલું કારણ અહીંયા આવી ગયું, નિષ્પક્ષ થઈને સત્સંગ કરવો. અને સત્પુરુષ ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે, એટલે પછી તો એમનું જે સ્વરૂપ છે એ જ સમજાય છે, અને એ વિશે કોઈ કલ્પના થતી નથી, અથવા એમના બાહ્ય વ્યવહાર ઉપરથી કોઈ વ્યવહારિક કલ્પના નથી થતી. માટે પક્ષરજ થઈ સત્સંગ કરવો, શું સૌભાગભાઈ લખે છે, પક્ષરહિત થઈને સત્સંગ, પક્ષરહિતમાં એક બીજી પણ વિશેષ વાત આપણે વિચારવી જોઈએ, એ છે કે સત્સંગમાં ગુણદોષની ચર્ચા થાય છે અને એમાં પોતાના પરિણામોની પણ ચર્ચા થાય છે, ત્યારે અનાદિથી જીવને દોષ દ્રષ્ટિ હોવાથી પોતાના દોષનો પક્ષ કરે છે, બચાવ કરે છે, એ રીતે સત્સંગ ન કરવો. પોતાના દોષનો બચાવ થાય કે પોતાને જેના ઉપર લાગણી હોય એના દોષનો બચાવ થાય એવું ન કરવું. દાખલા સાથે એક કુટુંબના સભ્યો આપણે સત્સંગમાં બેસતા હોય તો જેના ઉપર લાગણી હોય એના દોષની વાત આવે તો એનો પક્ષ કરે એમ નથી, એ તો એમાં આમ પણ છે, બચાવ કરે, પક્ષ કરે એટલે અથવા સત્સંગમાં જતો હોય અને કોઈ પોતાને અનુકૂળ ચાલતા હોય, સત્સંગમાં પણ એવું હોય ને કે બે ચાર જણા આપણને અનુકૂળ વધારે ચાલતા હોય એના દોષની વાત આવે અને બચાવ કરે કે નહીં એવું નથી તો આમ થાય. પોતાના દોષનો બચાવ કરવો કે કોઈના પણ દોષનો બચાવ કરવો એ પક્ષપાત છે. એવી રીતે પણ સત્સંગ કરવાની મનાઈ છે. તમે તો નિર્દોષ થવા આવ્યા છો ને, આત્મકલ્યાણ કરવું એટલે નિર્દોષ થવું. દોષનો પક્ષ કરે એ કદી નિર્દોષ ન થઈ શકે, પછી દોષ પોતાનો હોય કે બીજાનો હોય. દોષનો પક્ષ ન કરાય એમ પક્ષરહિત થઈને સક્ષમ કરવું એ પણ વાત એની અંદર એક છે. ખરી એ ઉપાય સિવાય બીજો ઉપાય નથી, એ સિવાય બીજો ઉપાય નથી. એટલે યથાર્થ પ્રકારે સત્સંગ કરવામાં આવે અને જો સાચું સમજાય, યથાર્થ પ્રકારે સત્સંગ કરતા સાચું સમજાય તો, એટલે આત્મકલ્યાણના લક્ષ્ય સત્સંગ કરે તો સાચું સમજાય અને પછી સત્પુરુષ મળે તો એને ઓળખી શકે. કેમ કે એને આટલા ગુણ કેળવા હોય છે, કેવા ગુણ કેળવા આવે છે કે રાગ પારંપરિક રંગ કરતા સત્પુરુષ પ્રત્યે વિશેષ રાગ આવે, હું સમજું છું એ વાત મૂકી દીધી હોય, લોક ભય ન હોય, એ બધા પ્રકાર મૂકી દીધા હોય. બાકી તો 674 પ્રમાણે પાછી તૈયારી હોવી જોઈએ, દ્રઢ મોક્ષતા હોય, પ્રાપ્ત ઉપદેશ અવધારણ કર્યો કરવાની તૈયારી હોય અને અંતરાત્મા દ્રષ્ટિ હોય. પણ એ તો પ્રત્યક્ષ યોગ હોય ત્યારે. આ તો શું લીધું કે પહેલા સમજે ને સમજે તો પછી સત્પુરુષ મળે ત્યારે ઓળખે. સત્પુરુષનો યોગ બને તો એટલે મળે ત્યારે ઓળખે. પક્ષરહિત સત્સંગ કરતો હોય અને યોગ ન બને તો ન ઓળખે પાછું. કેમ કે ઓળખવા માટે પ્રત્યક્ષ યોગ જોઈએ. કોઈ પરોક્ષ જ્ઞાની પુરુષને ઓળખાણ થઈ શકતી નથી. તીર્થંકર દેવ પણ પરોક્ષ થઈ ગયા એની ઓળખાણ ન થાય. અનેક મુનિઓને અનેક જ્ઞાનીઓ થઈ ગયા એ ભૂતકાળમાં થઈ ગયેલી વ્યક્તિની ઓળખાણ ન થાય. ઓળખાણ થવા માટે પ્રત્યક્ષ યોગ જરૂરી છે. કેમ કે જેની ઓળખાણ કરવાની છે એની અંતર પરિણતિથી ઓળખાણ કરવાની, અને એ અંતર પરિણતિ તો પ્રત્યક્ષ હોય તો જોવા મળે. ભૂતકાળની વ્યક્તિના પરિણામ ક્યાંથી જોવા મળે? ન જોવા મળે. આપણે રામચંદ્રજીને જ્ઞાની માનીએ તો અત્યારે નિર્વાણ થઈને સિદ્ધાલયમાં બિરાજે છે એમનો આત્મા. પણ ઇતિહાસ પ્રમાણે, આપણા પુરાણ પ્રમાણે, એ એક શાહી સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરે તે જ ભવે મુક્તિ ગયા એવી વ્યક્તિ હતી. યુગ પુરુષ હતા એટલે એમના નામે સંપ્રદાય અત્યારે ચાલે છે, અન્ય મત થઈ ગયો એ. પણ મૂળ એ જૈન હતા, જૈન દીક્ષા અંગીકાર કરી અને મોક્ષ ગયા છે. અને જ્યાં સુધી એ પહેલા ગ્રહસ્થ અવસ્થામાં હતા ત્યારે પણ એક શાયક સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પુરુષ હતા. હવે ઇતિહાસની અંદર તો પારમાર્થિક હેતુથી એમના જીવનના અવળા સવળા અનેક પ્રસંગોની વર્ણન આવે છે, અનેક પ્રસંગોનું વર્ણન આવે છે, અને એ વર્ણન પણ એમની અંતર પરિણતિ દેખાડવા માટે આવે છે. પણ એક વખત એવું સમજે છે, એવું કોક જ સમજે છે ચારિત્ર મોનો ઉદય હતો એમ પકડે, પણ દર્શન મોહનો ઉદય નહોતો ત્યારે અંતર પરિણતિ શું હતી એ કાંઈ ખબર ના પડે અત્યારે, કેમ કે એમાં તો પ્રસંગની જ વાત આવતી હોય. લખનારને હેતુ છે અંતર પરિણતિ દેખાડવાનો, પણ એ પ્રત્યક્ષ યોગ વિના કોઈ ઓળખી શકે નહીં, અને તે પણ પોતાની યોગ્યતા હોય નહીતર ન ઓળખી શકે. એટલે એમ લખું પછી યોગ બને તો ઓળખે. અંતર પરિણતિ એટલે એમના પરિણામમાં બહિર પરિણતિ અને અંતર પરિણતિ એવા બે પ્રકાર છે. બહિર પરિણતિમાં ઉદય સાથેના એમના પરિણામ છે. રાવણ સીતાજીનું હરણ કરી ગયો ત્યારે એ રડવા મીંડ્યા, બહુ કલ્પાંત કરે છે, ખૂબ રડે છે, ત્યારે મેં આવી ભૂલ કેમ કરી, હું એમને છોડીને કેમ ગયો, અને લક્ષ્મણને મૂકીને ગયો તો લક્ષ્મણે પણ કેમ એને છોડ્યો. પણ એ વખતે નક્કી થયેલું હતું બે ભાઈ વચ્ચે કે જો હું હાથ પાડું તો કહો હાલો આવજે, એટલે ઓલાએ તો બધી તૈયારી રાખી હતી, એટલે ખોટો હાથ પાડ્યો. લક્ષ્મણજી દોડીને લઈ ગયા અને એકલા મૂક્યા છે, અહીંથી આવીને લઈ ગયો. તો એ બધી જે વિદ્યા ધરતા બધી વિદ્યા હતી એની પાસે. ઘરમાં કાળ હોય ત્યારે શું થાય, એટલે એમને એમ કેમ હું બોલું હરણીયું મને લાવી દો, સોનેરી હરણ દઉં તો કે મારે લઈ આવો મારા માટે, તો ભલે હું જાઉં. બનવાનું હોય ત્યારે બધું ભેગું થાય ને, નિમિત્તો એવા જ ઊભા થાય. અંતર પરિણતિ બીજી જ હોય છે, એ જ્યારે રડતા હોય છે ત્યારે પણ એમનું શ્રદ્ધાજ્ઞાન આચરણ અને પુરુષાર્થની અનંત ગુણની એક પરિણતિ સર્વગુણાંશે સમ્યક્ત્વ એ આત્મા સાથે સંકળાયેલી જોડાયેલી અભેદ થયેલી આત્માકાર પરિણતિ હોય છે. એ જો જોવા મળે તો જ ઓળખી શકે, નહીંતર એને બીજી કલ્પના કરે, નહીંતર શું ગણે કે થઈ રહ્યું આ પત્નીની પાછળ પાગલ છે, સીધું એમ લઈ લઈએ. જો પત્નીનો કેટલો બધો રાગ છે, આવા મોટા માણસ થઈને રોવા માંડે, મોટા પુરુષ કહેવા નથી. પડે છે કેવી રીતે ખબર પડે કહું, આપણને કોઈ દાઢમાંથી બોલીને પ્રશંસા કરે ખબર પડે છે કે નહીં, હે કે આ માણસ આપણને દાઢે છે, શું કે દાઢે છે, એટલે આપણને ટોણા મારે છે મેણા મારે છે ખબર પડે કે નહીં, હોય પ્રશંસાના શબ્દો. હે ઠીક, આપણા હિતે જ શું હોય અને આપણને બચાવવા માટે કોઈ કઠોર વચન હોય, આપણે ન માનતા હોય એમ કહીએ, ભાન નથી પડતી એટલી કહું છું, એ બરાબર કહું છું, નકામાં હેરાન થઈ જશો, સમજો તો સારી વાત છે, આ કાઢીને કહી દઈએ અને આપણે એ વખતે અટકી જઈએ, ભાઈ આટલું બધું કહે છે ને, હવે આપણે ઉપર વર્ષમાં જવું જોઈએ, કંઈક હશે એને કંઈક ખ્યાલ આવ્યો હશે, અને ખરેખર આપણે બચી જઈએ ત્યારે આપણને ખબર પડે ત્યારે આપણે એનો કેટલો ઉપકાર માનીએ. સારું છું, તમે જો તે ખીજાઈને ન કીધું હોત ને તો હું ન માન્યો હોત. તમે આવી બાબતમાં તો તમને છૂટ છે કહેવાની, ગમે ત્યારે પણ મને કહેવાની છૂટ છે. અંતર પરિણતિ આપણે ઓળખીએ છીએ, જેનો આપણને પરિચય હોય એને એની અંતર પરિણતિ આપણે ઓળખીએ છીએ. આપણે એકલા શબ્દો નથી જોતા, એકલા શબ્દો આપણે નથી જોતા, આપણે ઓળખીએ છીએ. એમ અહીંયા પણ પરિચય હોય, એને ઓળખાણ હોય તો ઓળખી શકાય, તો બાહ્ય વાત બધી ગૌણ થઈ જાય છે. બાકી ભગવત કૃપા એ જુદી વાત છે. બાકી ભગવત કૃપા એ જુદી વાત છે. એટલે શું કે કોઈ જીવની યોગ્યતા એવી હોય, કુદરતી પાત્રતા વિશેષ હોય, તો આ વાત એને લાગુ નથી પડતી. યોગ્યતા સારી, પાત્રતા સારી હોય અને નિર્મળતા સારી હોય તો ઓળખી લે સત્પુરુષ, તો એની ભગવાનની કૃપા છે એના ઉપર. એના માટે અમે આ પ્રોસેસની વાત નથી કરતા એમ કે છે. એ ઉત્તર જ્ઞાની અથવા જ્ઞાનીનો આશ્રિત માત્ર જાણી શકે, કહી શકે અથવા લખી શકે તેવો છે. શું કીધું કે આપે જે ઉત્તર લખ્યો એવો ઉત્તર એ કાં તો જ્ઞાની લખી શકે અને કાં તો જ્ઞાનીનો આશ્રય કર્યો હોય અને આ વિષય સમજ્યો હોય એ જાણી શકે, એ જ કહી શકે ને એ જ લખી શકે. આવો આવો ઉત્તર બીજા માણસ ન લખી શકે એમ કે છે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી, તેવા શાસ્ત્ર અભ્યાસી પુરુષો તેનો યથાર્થ ઉત્તર ન કરી શકે તે પણ યથાર્થ છે. એ સુભાષભાઈ લખ્યું છે. માર્ગ એટલે ઉપાય, અંતર્મુખ થવાનો ઉપાય કેવો હોય એનું જ્ઞાન જેને થયું નથી, એનો બોધ જેને થયો નથી, છતાં શાસ્ત્રનો અભ્યાસ ઘણો હોય માટે આ પ્રશ્નનો ઉત્તર લખી શકે કે કહી શકે એમ નથી. એ વાત પણ આપણે યથાર્થ લખી છે એમ કે છે. કેમ કે આવા બધા જે વિષય છે એ શાસ્ત્ર જ્ઞાનના નથી. શાસ્ત્ર જ્ઞાન એટલે શું? કોઈ આત્મા કેવો છે, કે આત્મા દ્રવ્ય શુદ્ધ છે, ગુણે અનંત ગુણોનો પિંડ છે, ક્ષેત્રે શરીર પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે અને કાળે એટલે પર્યાય સંસારમાં અખ્યાત્મ અજ્ઞાન સહિત પરિભ્રમણ કરે છે, અશુદ્ધ પર્યાય છે, નિર્વાણ પદમાં શુદ્ધ પર્યાય છે. એ બધું શાસ્ત્રમાં ઘણી વાતો આવે એટલે કાંઈ આ સત્પુરુષને ઓળખી શકે એવું કાંઈ નથી એમ કહેવાય. અથવા દ્રવગુણ પર્યાય ઉત્પાદ્ય દ્રવક્ષેત્ર કાળ ભાવ એનાથી વસ્તુનું સ્વરૂપ સમજે એટલે જ્ઞાનીને ઓળખી શકે એવું કઈ નથી એમ કે. માર્ગ કેવો હોય એ જેને બોધ નથી. માર્ગ તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાને અંતર્મુખ પરિણામ છે. એ કેવા હોય એનું પોતાને જેને જ્ઞાન નથી. શાસ્ત્રમાં ભલે બધી વ્યાખ્યા આવે, સમ્યક દર્શનને કહેવાય, સમ્યક જ્ઞાનને કહેવાય, સમ્યક ચારિત્રાને કહેવાય, નવ નવી તત્વોનું સ્વરૂપ આવું હોય
રાખો, દાખલા દલીલ સાથે, દ્રષ્ટાંત સાથે બધું કહી દઈએ. એ સત્કૃષ્ણ ન ઓળખી શકે, ભલે શાસ્ત્ર નો અભ્યાસ હોય તો પણ સત્કૃષ્ણ ન ઓળખી શકે એવી વાત છે. એ આવો ઉત્તર યથાર્થ ઉત્તર ન કરી શકે, તે પણ યથાર્થ છે. શુદ્ધતા વિચારે જ્યારે એ પદ વિશે હવે પછી લખશું. 25મું વર્ષ છે. શુદ્ધતા વિચારે જ્યારે એ બનારસી દાસજીનું નાટક સમય સારનું એક પદ છે, એની પહેલી પંક્તિ છે. શુદ્ધતા વિચારે ત્યારે શુદ્ધતા મેં કેલી કરે અમૃત ધારા વર્ષે એમ કરીને પદ છે ને. શુદ્ધતા વિચારે ત્યારે શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર ભાઈ અમૃત ધારા વર્ષે. હા, સ્વરૂપની શુદ્ધતા વિચારે, સ્વરૂપ ને રમણતા કરે, સ્વરૂપમાં સ્થિર રહે તો આનંદ અમૃત ને ધારા અંદર થી વરસે, એમ એમનું કહેવું છે. બનાસદાસ્યનું એ વિશે કઈ પ્રશ્ન પૂછો હશે, કૃપાનું દેવ લખ્યું છે કે પછી એ બાબતમાં તો હવે પછી તમને લખશો. મુમુક્ષુની ભૂમિકામાં મુખ્યપણે પર્યાયની ચર્ચા થાય છે, અને જ્ઞાન દશાની સમીપ જાઓ અને જ્ઞાન દશામાં જ્ઞાનીઓની જે ચર્ચા હોય છે એમાં મુખ્યપણે સ્વરૂપની ચર્ચા હોય છે. આ સત્સંગના લેવલમાં ફરક પડે છે. નાની જ્ઞાનીઓ સત્સંગ કરે, મુમુક્ષુ મુમુક્ષુઓ સત્સંગ કરે, એ સત્સંગના વિષયનું લેવલ જુદું જુદું હોય છે. જેમ કોઈ નિશાળે પેલો શરૂઆતમાં પ્રાથમિક શાળામાં બેઠો હોય ને, કોઈ કોલેજ ન હોય તો બે ની વાત તો જુદી જુદી જ આવે ને. હવે અહીંયા જે લેવલ જુદું છે એમાં થોડી સામાન્ય બુદ્ધિમાં ન સમજાય એવી વિચિત્રતા છે. આપણે એ ચર્ચા ઓછી કરીએ છીએ, વાત નીકળે છે એટલે થોડી કરીએ. એવી ચર્ચા આપણે સ્વાધ્યાયમાં ઓછી થાય છે. પણ જે જ્ઞાનીઓ દ્રવ્ય દ્રષ્ટિની ચર્ચા કરે છે એમાં પર્યાયનો નિષેધ એટલો બધો જોરથી હોય છે, પર્યાય દ્રષ્ટિનો નિષેધ છે એમાં, પણ વિષય પર્યાયનો છે. અને એમાં પણ મૂળમાં જે આશય છે એ પ્રકારનો છે કે પર્યાયનું કર્તૃત્વ એ મિથ્યાત્વ છે, સૂક્ષ્મ મિથ્યાત્વ છે, પાયાનું મિથ્યાત્વ છે, અને પછી મિથ્યાત્વ પાંગરીને સ્થૂળ થાય છે અને બીજાને પણ સમજાય એવા ભાવો એમાં ઉભા થાય છે. મિથ્યા મૂળમાં વાત બીજી છે, પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ એવો સિદ્ધાંત છે, અને દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ એવો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત વચન છે. હવે પર્યાય દ્રષ્ટિમાં પર્યાયનું કર્તાપણાનો નિષેધ છે. કેમ કે પર્યાય સહજ થાય છે ને કરવી શું, ત્યારે મુમુક્ષુની ભૂમિકામાં શું આવે? સ્વચ્છંદ ન કરવો ને સરળતા રાખે, પ્રમાદ ન કરવો ને પુરુષાર્થ કરવો, મિથ્યા શ્રદ્ધા ન કરવી ને સમ્યક શ્રદ્ધા કરવી, ખોટી સમજણ ટાળવી ને સાચી સમજણ કરવી. આમ અનેક પ્રકારે પર્યાયો કરવાની વાત આવે, અને દ્રવ દ્રષ્ટિમાં પર્યાયનું કર્તાપણાનો જ નિષેધ આવે. આમ વિષય વિરુદ્ધતા ચોખ્ખી દેખાય એવું લાગે અને ઘણા એમાં ગૂંચવાય છે. અમારે ત્યાં ગુરુદેવ સમયસર ઘણો વાંચ્યો, 19 વખત સભામાં વાંચ્યો, અને સમયસર માં આ વિશે બહુ જોરથી આવે પર્યાયના કર્તૃત્વના નિષેધનો. એટલે પર્યાયમાં આમ કરવું ને તેમ કરવું ને ભાવના ભાવીને, કેવળ જ્ઞાનની ભાવના ભાવીને, મને દશાની ભાવના ભાવીને પર્યાય દ્રષ્ટિ ન થઈ જાય. આ બેન્સની ચર્ચામાં એ બધા પ્રશ્નો ઉઠાવ્યા છે, એવા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે. એનું કારણ શું કે દ્રવદ્રષ્ટિની વાતો ખૂબ સાંભળી, અને બે વચ્ચેનો જે અવિરોધ પણ છે, મેલ મેળવી શકે નહીં, કોર્ડિનેશન કરી શકે નહીં, ઓર ઘૂંચવાડામાં પડે. એટલે અહીંયા જે એમ કે છે કે શુદ્ધતા વિચારે જ્યારે શુદ્ધતા મેં કેલી કરે, શુદ્ધતા મેં સ્થિર વહે અમૃત ધારા વર્ષે, એના ઉપર કંઈક પ્રશ્ન પૂછે તો કે પછી લખશો. એ સમયસારનો વિષય છે, આ વિષય સમયસારનો છે. સમયસારમાં કહેતા કહેતા બનાસદાસ ક્યાં સુધી કહેશે ખબર છે? એક દેખીએ, એક જાણીએ, રમી રહીએ, એક ઠોર સમલ વિમલને વિચારીએ, એ સિદ્ધિ નહીં અર્થ. આમાં શું કહે છે કે એક જે અંદર દ્રવ છે પરમાત્મા સ્વરૂપે, એકને દેખીએ, એકને જાણીએ અને એમાં જ રમણતા લીનતા કરીએ, પછી પર્યાયનું સમળપણું ને વિમળપણું, પર્યાય નિર્મળ છે કે સમળ છે, સમળ વિમળ ન વિચારીએ, એ સિદ્ધિ નહીં ઓર. આ રીતે સિદ્ધિ છે, બીજી રીતે સિદ્ધિ નથી. આ દ્રવદ્રષ્ટિની લાઈન આવી છે. ત્યારે પર્યાયની ચર્ચા હું મૂકશું, તમારે ચાલે ત્યારે આમ કરવું ને આમ ન કરવું, આમ કરવું ને આમ ન કરવું, એમ ચાલે. આ કે સમળ વિમળ નો વિચારી, હું અહીંયા તો શુભાશુભ નો વિવેક કરવો પડે. જો નવરો પડને એટલે સત્સંગ કરજે ને શાસ્ત્રમાં જ જઈ, નહીં તો વેપાર કરવા દુકાને વિયો જઈશ, પાછો તો અશુભમાં આવી જઈશ, બજારમાં જઈશ પાછો તો. એના કરતા સત્સંગ કર, શાસ્ત્રમાં જ મોક્ષ ને. હવે કર ને નો કર, કર ને નો કર, આ બધી વાતો આવે. દ્રવદ્રષ્ટિમાં કરવા ન કરવાનો પ્રશ્ન મૂળથી ઉડાડે. મલિન પર્યાય છે ને શુદ્ધ પર્યાય છે એનો વિચાર મૂકી દે, કે છે કમલ વિમલ ને વિચારીએ. એટલે કૃપાળુ દેવ છે, આવા પ્રશ્નો સામે આવે ત્યારે વર્તમાન યોગ્યતા જોઈને જવાબ ન લખે, ખુલાસો લખવાની ના પાડી દે, એ પછી વાત આવે. અત્યારે કાંઈ નહીં, હમણાં તો આપણે જે વિષય ચાલે છે એમાં તમે ધ્યાન આપો, અત્યારે એ તમારું કામ નથી. એમ તો પોતે બહુ વિચક્ષણ પુરુષ હતા, એટલે જ્યારે જેને જે દવા જોઈ, જે માત્રામાં દવા આપવી પડે એ જ આપે, આગળ પાછળની વાતને ખુલાસો ન કરે, જવાબ ન આપે. સૂચનની વાત જરા મુદ્દાની કરે છે, પછી લખે છે કે અંબારામજીના પુસ્તક વિશે આપે વિશેષ વાંચન કરીને જે અભિપ્રાય લેખો, જરા લાંબો ટાઈમ જાય એવું છે, એટલે પછી વાત ન લખ્યો, પણ એ જરા ઊંડો વિષય છે. જે અભિપ્રાય લેખો છે હવે પછી વાતચીતમાં વિશેષ જણાવાય તેમ છે, એટલે પત્રમાં નથી લખતા. અમે એ પુસ્તકનો ઘણો ભાગ જોયો છે, પણ સિદ્ધાંત જ્ઞાનમાં વિઘટતી વાતો લાગે છે. વિઘટતી એટલે મેળ ખાતી નથી, ઘટતી નહીં એવી વિઘટતી વાતો લાગે છે, એટલે સિદ્ધાંત જ્ઞાનમાં ભૂલ છે. ટૂંકી વાત સ્પષ્ટ એમ છે, અંબારામજીને સિદ્ધાંત જ્ઞાનમાં ભૂલ છે. અને તેમ જ છે, એટલે બરાબર છે, એમની ભૂલ છે એ બરાબર છે. તથાપિ તે પુરુષની દશા સારી છે, એકંદર એની યોગ્યતા સારી છે, માર્ગાનુસારી જેવી છે એમ તો કહીએ છીએ, લગભગ માર્ગાનુસારી જેવી છે તેમ છે. જેને સૈદ્ધાંતિક અથવા યથાર્થ જ્ઞાનને માન્યું છે, અમે જે સમજીએ છીએ સિદ્ધાંતિક જ્ઞાન ને યથાર્થ જ્ઞાન એ અતિ અતિ સૂક્ષ્મ છે, એ વિશે જરા ઘણો સૂક્ષ્મ છે, પણ તે થાય તેવું જ્ઞાન છે. સૂક્ષ્મ છે એટલે ન થાય એવું નથી, પણ તે થાય તેવું જ્ઞાન છે. વિશેષ હવે પછી ચિત્તે કયું કર્યું નથી માટે આજે વિશેષ લખાયું નથી. એટલે લખવાની ઈચ્છા હોય તો પણ અમારું ચિત્ત કામ કરતું નથી, એટલે વધારે લખી શકાતું નથી. તે ક્ષમા કરશો. પરમ પ્રેમ ભાવથી નમસ્કાર પાસે એ રીતે અહીંયા પત્ર સમાપ્ત થાય છે.
Oh,